நமோரிஹனுதானம் நமோ சித்தானம் நமோ அரியானம் நமோ வஜ்ராயணம் நமோ லோயே சவசாகுணம் அரிஹந்த சித்த சுரி உபாஜாய சாது சர்வ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप ज्ञान राग से भरी जो भक्ति काय को नमाए स्तुति को उच्चारी है धन्य धन्य तुम्हारी से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है सोल साइंस ना क्लास में अपनी चर्चा चार गति संबंधी थोड़ा टाइम की चाली रही है चार गति में अपने हमणा सुधी नरक गति मनुष्य गति देव गति संबंधी चर्चा पूरी करी छे गया वक्त आपने जारे मंदिर मा मर्या हता त्यारे आपने देव गति संबंधी चर्चा करी हती सौथी पहला तो जारे आ प्रकरण चालू थयु त्यारे आपने गति कोने कहेवाय ए संबंधी चर्चा विस्तार थी करी थी कारण के आनी जे परिभाषा छे ए परिभाषा बहुत इम्पोर्टेंट छे समझवी गति कोने कहेवाय तो एमा आपणे चर्चा करी थी के जीवनी अवस्था विशेष ने विशेष अवस्था ने गति कहेवामां आवे छे आम तो जीवनी घणी बधी अवस्थाओ थाय छे घणा बधा प्रकारना अंदरमां भावो थाय छे परंतु ए भावो ने आचार्य देवे चार मां डिविजन करीने आपने समझायु छे नरक गति संबंधी भावो देव गति तिर्यंक अने मनुष्य गति संबंधी भावो तो जीवनी अवस्था विशेष ने गति कहेवामां आवे छे एनो अर्थ ए थयो के कोई बाह्यना संयोग के कोई परद्रव्य क्षेत्र कार भाव ए गति नथी शरीर ने जोई ने जीव जे शरीर ने धारण करी ने देखो छे ए शरीर ने जोई ने एक उपचार करवामा आवे छे के आ मनुष्य गति नो जीव छे परंतु ए मनुष्य शरीर अने मनुष्य गति ना भाव अने मनुष्य आयु आपणे आनी पण चर्चा विस्तार थी कही हती हुं रिपीट नथी करवानी કારણ કે આના ઉપર આપણે ખૂબ ચર્ચા કરી હતી આ ત્રણ શબ્દ અને એના વચ્ચેનો અંતર મનુષ્ય ગતિ મનુષ્ય આયુ ગતિ આયુ અને શરીર ગતિ આયુ અને શરીર આ ત્રણ વસ્તુ અલગ અલગ છે ગતિ એ જીવના ભાવ છે જીવમાં થતા અનેક પ્રકારના વિકારી ભાવ છે આયુ એટલે જે આત્મા જે શરીરમાં આવ્યો છે એ શરીરમાં એ આત્મા કેટલો ટાઈમ રહે છે એ નક્કી કરવા વાળો કર્મ આયુ કર્મ છે એક વાર આત્મા નવા શરીરને ધારણ કરે છે પૂર્વના શરીરને છોડે છે અને નવા શરીરમાં આવ્યા બાદ એ શરીરમાં કેટલો ટાઈમ રહે છે એનો ટાઈમ પીરિયડ નક્કી આયુ કર્મ કરે છે ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મ છે અઘાતી કર્મમાં એક આયુ કર્મ છે એ નક્કી કરે છે કે જીવ કયા શરીરમાં કેટલો ટાઈમ રહે છે અને એ આયુ કર્મ પણ નક્કી થાય છે પોતાના પરિણામથી આયુ કર્મને બાંધવા વાળો જીવ છે આથે કર્મને બાંધવા વાળો જીવ છે એક કર્મ તો બંધાયા પછી એનું ફળ આપે છે આયુ કર્મ જીવ બાંધે છે જીવના પર્ટિક્યુલર પરિણામ થાય છે જેનાથી આયુ કર્મ બંધાય છે જીવના પર્ટિક્યુલર પરિણામ થાય છે જેનાથી ઘાતી કર્મ અઘાતી કર્મ બંધાય છે તો એ બંધનું કારણ જીવ છે એ કર્મ બંધાયા પછી કર્મની ડ્યુટી તો એટલી છે, જે પ્રકારે જીવે કર્મ બાંધા છે એ પ્રકારનું ફળ આપવું અને ખરી જવું. પાછું બોલું છું, કર્મનું કર્તવ્ય, ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કર્મ ઇઝ ઓનલી ધેટ મચ, કે એ કર્મ શું કરે છે, તો કે જે પ્રકારે જીવ બાંધે છે કર્મને, એ કર્મ તો એ પ્રકારનું ફળ આપીને કર્મ કરે છે. કર્મનું બીજું કોઈ કર્તવ્ય નથી, કર્મને બાંધનાર જીવના પરિણામ છે. જીવ પોતાને ભૂલીને રાગ દ્વેષના પરિણામ કરે છે, જીવ પોતાને ભૂલીને રાગ દ્વેષના પરિણામ કરે છે અને એ પરિણામના કારણે કર્મો બંધાય છે અને કર્મ બંધાયા પછી એ ઉદયમાં આવીને ફળ આપીને ખરી જાય છે. તો આપણે અહીંયા આ બહુ અગત્યનો ટોપિક છે જેની ચર્ચા કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે શું જોયું, ગતિ કોને કહેવાય. ગતિ ના મુખ્યતઃ ચાર પ્રકાર છે, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ અને તિર્યંત ગતિ. એ પ્રમાણે આપણે ગતિ, આયુ અને શરીર વચ્ચે ડિફરન્સ કર્યો. જે આપણા બારમાં પૂદગલનું જે શરીર દેખાય છે એ પૂદગલની રચના છે, એ શરીર એ જડ છે, એ શરીર અને આત્મા અલગ અલગ છે, જુદા છે. તો આ પ્રમાણે ચર્ચા કરતા આપણે ગયા વખતે દેવગતિની ચર્ચા કરી હતી. દેવગતિની ચર્ચા થોડી રિવાઇઝ કરું છું, એના પછી આજે આપણે તિર્યંત ગતિની ચર્ચા વિસ્તારથી કરીશું. હવે એક જ ગતિની ચર્ચા બાકી છે, તિર્યંત ગતિની ચર્ચા આપણે કરીએ, એના પહેલા દેવગતિની ચર્ચા થોડી આપણે રિવાઇઝ કરીએ છીએ. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકરણ, કેમ, કારણ કે આ જીવના પરિણામ, જીવના ભાવો સાથે સંબંધ રાખવા વાળું પરિણામ પ્રકરણ છે, ટોપિક છે. જીવ જેવા પ્રકારના ભાવ કરશે એવા પ્રકારના કર્મો બંધાશે અને એવું ફળ મળશે. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંતને ક્યારે ભૂલતા નહીં. જેવા પ્રકારના આત્માના ભાવ થાય છે, જેવા પ્રકારના આત્માના ભાવ થાય છે એવા પ્રકારના કર્મો બંધાય છે અને એવા પ્રકારે જીવ એ કર્મનું ફળ ભોગવે છે. હવે આપણે દેવગતિની ચર્ચા કરી. દેવગતિની ચર્ચામાં સૌથી પહેલા આપણે એની પરિભાષા જોઈ હતી, દેવગતિ સંબંધી પરિભાષા જોઈ હતી. શું આવી હતી દેવગતિ સંબંધી પરિભાષામાં? આપણે બહુ બધી વિસ્તારથી વાત કરી ચૂક્યા છે દેવગતિ સંબંધી. થોડું રિવાઇઝ કરીને આપણે તિર્યંત ગતિ સંબંધી ચર્ચા પ્રારંભ કરશું. જ્યારે કોઈ મનુષ્ય અથવા તિર્યંત ગતિમાં સ્થિત જીવ, શું વાત આવી, દેવગતિની પરિભાષા બોલું છું. દેવગતિની પરિભાષામાં શું વાત આવે છે કે જ્યારે કોઈ મનુષ્ય અથવા તિર્યંત ગતિમાં હોય, દેવમાંથી મરીને કોઈ પણ પાછો દેવ ન થાય, દેવમાંથી મરીને કોઈ જીવ નરકમાં ન જાય, નરકમાંથી દેવમાં ન આવે, દેવમાંથી દેવમાં ન આવે. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની. તો ક્યાંથી જીવ દેવગતિમાં આવે છે? આપણે દેવગતિની વાત કરીએ છીએ ને, એટલે આપણે એ જોઈ રહ્યા છે કે કયો જીવ મરીને દેવગતિમાં આવશે. તો કે મનુષ્ય અથવા તો તિર્યંત ગતિનો જીવ, મનુષ્ય અથવા તિર્યંત ગતિનો જીવ જ્યારે મરીને, એટલે મનુષ્ય આયુ પૂર્ણ થાય છે અથવા તો દેવ આયુ પૂર્ણ થાય છે, અરે મનુષ્ય આયુ પૂર્ણ થાય છે અથવા તો તિર્યંતનું આયુ પૂર્ણ થાય છે અને મનુષ્ય અને તિર્યંતના ભાવમાં દેવ ગતિનો બંધ કર્યો છે, તો એ જીવ દેવમાં ઉત્પન્ન થશે. દેવમાં ઉત્પન્ન થશે એ મનુષ્ય અને તિર્યંતના ભાવમાં નક્કી થઈ રહી છે. એના પરિણામના આધારે, એના પરિણામના આધારે નવું આયુ, નેક્સ્ટ ગતિ, નેક્સ્ટ આયુ એ બધું બંધાઈ જાય છે. કે નેક્સ્ટ એના કયા પ્રકારના ભાવ થવાના છે, નેક્સ્ટ એ કયા આયુમાં જવાનો છે, કેટલી આયુ લઈને જશે, એ બધું એનું પ્રીવિયસ ભાવમાં નક્કી થઈ જાય. જેવી રીતના આપણે હમણાં મનુષ્ય ગતિમાં છે, આપણે હમણાં મનુષ્ય શરીરમાં છે અને મનુષ્ય આયુ ચાલી રહી છે. હવે આ મનુષ્ય આયુ જે આપણી ચાલી રહી છે, એ મનુષ્ય આયુ જે પૂરી થશે એની પહેલા નક્કી થઈ જશે કે આપણે નેક્સ્ટ કયા ભાવમાં જવાના છે. કેટલી આયુષ્ય લઈને આપણે ભવમાં જશું. એ ભવમાં આપણને કેવા પ્રકારનું શરીર મળશે, કેવા પ્રકારના સંયોગ મળશે, એ બધું અહીંયા જ નક્કી થઈ જાય છે. તમે કહેશો કોણ નક્કી કરે છે? તો કે જીવના પરિણામ નક્કી કરે છે, જીવના પરિણામ નક્કી કરે છે, બરાબર છે? અને એ આયુ એ જીવના પરિણામથી નક્કી થાય છે. હવે આપણે અહીંયા દેવગતિની પરિભાષા જોઈએ. શું કહે છે અહીંયા? કે કોઈ મનુષ્ય અથવા જે સિરિયલ ગતિમાં સ્થિત છે એ મરીને દેવ આયુ દેવ ગતિ આદિ કર્મના ઉદયમાં દેવગતિમાં જન્મ લે છે, દેવનું શરીર ધારણ કરે છે, ત્યારે જીવને દેવ કહેવામાં આવે છે. દેવ ગતિમાં ગયો, દેવ આયુ લઈને ગયો અને દેવનું શરીર ધારણ કર્યું. હવે ત્યાં જઈને એને દેવ કેવા પરિણામ થશે? ત્યાં ગતિ એટલે અંદરના પરિણામ, તે દેવ જેવા થશે, એના એ પ્રકારે એના પરિણામ થશે, ત્યાં એ પ્રકારે રહેશે, એ પ્રકારે એનો વ્યવહાર થશે. અને એના એ દેવ ગતિના પરિણામથી નક્કી થશે કે નેક્સ્ટ કઈ ગતિમાં જશે. તો આ રીતે આખું સાયકલ ચાલે છે. અત્યારે જે રીતે અનાદિકાળથી આ સાયકલ ચાલી રહ્યું છે, જન્મ અને મરણનું, જન્મ અને મરણનું આ સાયકલ અનાદિકાળથી ચાલી રહ્યું છે કે એક ભવમાંથી બીજા ભવમાં આ જીવ નિરંતર પરિભ્રમણ કરી રહ્યો છે. હવે જો બહુ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા આપણે દેવગતિ સંબંધિત થોડી કરીએ. આપણે જોઈ હતી વાત દેવગતિની કે ત્રણેય લોકમાં દેવગતિના જીવો રહે છે, ત્રણેય લોકમાં દેવગતિના જીવો રહે છે. નીચે અધોલોકમાં જે નરકની ભૂમિ ચાલુ થાય છે એની પહેલી જે પૃથ્વી છે, સાત પૃથ્વી છે નીચે, એમાં પહેલી જે પૃથ્વી છે એના પહેલા બે ભાગમાં દેવગતિના ભવનવાસી દેવો રહે છે અને એક એક ભવનોમાં ત્યાં અકૃત્રિમ ઘીરા રહ્યો છે. આ બધી ચર્ચા થઈ રહી છે એટલે હું બહુ વધારે રિપીટ નથી કરતી. હું મેઇન પોઈન્ટ લઈને આપણે સિરિયલ ગતિની ચર્ચા ચાલુ કરીએ. ચાર પ્રકારના દેવો છે, મેઇન સાત આઠ પોઈન્ટ કહી દઉં છું એટલે રિવિઝન થઈ જાય. ચાર પ્રકારના દેવો છે. કયા ચાર પ્રકારના દેવો છે? ભવનવાસી, યંતર, જ્યોતિષ અને રહેમાની. આ ચાર પ્રકારના દેવોની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. ઉપર જે ઉર્ધ્વ લોક છે એમાં ભવનવાસી દેવો રહે છે, એમાં એના અરે ઉપર જે ઉર્ધ્વ લોક છે એમાં વૈમાનિક દેવો રહે છે અને એમાં એના વિમાનો છે. એ વૈમાનિક દેવ વિમાનોમાં રહે છે. ઉપર 16 સ્વર્ગ, પછી એની ઉપર 9 ગ્રેવિક, એની ઉપર 9 અનુદી અને 5 અનુત્તર. આ બધી વાત આપણે કહી હતી. અસંખ્યાત દેવો સમ્યક દ્રષ્ટિ છે અને અસંખ્યાત દેવો મિથ્યા દ્રષ્ટિ છે. દેવ ત્યાં જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. ઘણા બધા દેવો ત્યાં જઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ઘણા બધા દેવો ત્યાં મિથ્યાત્વ પણ રહે છે અને મિથ્યાત્વ અવસ્થામાં મરણ પણ પામે છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ દેવગતિમાં થઈ શકે છે. દેવગતિના જીવો નિયમથી સંગની પંચેન્દ્રિય છે, મન સહિતના જીવો છે. જે જીવોને પાંચ ઇન્દ્રિય ને મન છે. જન્મથી દેવગતિના જીવોને જન્મથી મતિ શ્રુત અને અવધિ જ્ઞાન હોય છે. અવધિ જ્ઞાન જન્મથી બધા દેવોને હોય છે. જે મિથ્યાદ્રષ્ટિ દેવો છે એને મિથ્યાત્વ હોવાના કારણે એનું મતિ શ્રુત અને અવધિ, એને કુમતિ, કુશ્રુત અને કુ અવધિ કહેવામાં આવે છે. અને સમ્યક દ્રષ્ટિ દેવો ના મતિ શ્રુત અવધિને સુમતિ, સુશ્રુત અને સુ અવધિ કહેવામાં આવે છે. અવધિ જ્ઞાન એક વિશેષ જ્ઞાન છે જેની ચર્ચા આપણે જયારે જ્ઞાન સંબંધી કરશું ત્યારે વિસ્તારથી કરશું. અવધિ જ્ઞાન એક પ્રત્યક્ષ જ્ઞાન છે. એ જીવ પ્રત્યક્ષ દ્રવ્ય ચિત્ર કાળ ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થોને જાણે છે. આ બધી વાત અવધિ જ્ઞાનમાં છે. કદાચ ન સમજાય તો પણ આ પોઈન્ટને છોડી દેજો. આપણે જયારે પાંચ પ્રકારના જ્ઞાનની ચર્ચા કરશું ત્યારે વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ ઇટ. બટ જસ્ટ રિમેમ્બર કે દેવગતિના જીવોને ત્રણ પ્રકારના જ્ઞાન હોય છે. દેવગતિના જીવનું શરીર શુભ વૈચારિક શરીર હોય છે. આ પ્રકારની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી દીધી. સૌથી આપણે શું કહેવાય, અનુકૂળતા, સાચાનો ઉદય દેવગતિમાં સામાન્ય આપણે વાત વાત કરીએ તો સાતાનો ઉદય હોય છે, પણ તો પણ ત્યાંના જીવો દુઃખી છે, ત્યાંના જીવો પણ આકુલિત છે. કેમ? કારણ કે ચારે ગતિમાં દુઃખ છે. ત્યાંના મિથ્યાદ્રષ્ટિ જીવો તો તીવ્ર આકુલિત છે. બહારમાં બધી સાતા છે. જો બહારની અનુકૂળતાને સાતા હોવા છતાં આજે બોલો આપણે આપણા ઘરમાં બેઠા છે, સમજો ધ્યાનથી વાત, એટલે બહારમાં બધી અનુકૂળતા છે, ઘરમાં બેઠા છે, એસીમાં બેઠા છે, પણ જીવને અંદરથી એટલી આકુલતા ચાલે છે કે આ બધું ક્યારે પતશે, ક્યારે બધું ખુલશે, ક્યારે અમે બહાર જશું, અમારું બધું હળવા કરવાનું અટકી ગયું, ખાવા પીવાનું જવાનું અટકી ગયું, જોવા કરવા, એટલે જે પણ પ્રકારના અંદરમાં આકુરતાના પરિણામ થાય છે એનાથી જીવ દુઃખી છે. બહારમાં તો તું એસી કમરામાં બેઠો છે, સમજાય છે, તો પણ તારા પરિણામથી તને આકુરતા થાય છે, તને રાગ દ્વેષ થાય છે, તું ડરી જાય છે કે આવું થઈ ગયું, આવું થઈ ગયું, અને મને થઈ જશે તો પછી શું થશે, આમ થશે, તેમ થશે, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પના પરિણામ અંદરમાં ચાલે છે અને જીવ દુઃખી થાય છે. તો દેવગતિના જીવો પર ઉપરના દેવોના વૈભવને જોઈને દુઃખી થયા કરે છે. ઈર્ષા ભાવ ખૂબ હોય છે, દેખાદેખીનો ભાવ હોય, તારી પાસે આટલું, મારી પાસે આટલું, તારી પાસે વધારે, મારી પાસે ઓછું. મિથ્યાદ્રષ્ટિ દેવો આ પ્રકારની આકુરતામાં જ પૂરું જીવન વ્યતીત કરે છે. દેવગતિનું આયુષ સૌથી ઓછામાં ઓછું 10,000 વર્ષ અને વધારેમાં વધારે 33 સાગર. દેવગતિમાં જીવ ગુણસ્થાનમાં આગળ વધે તો 4th ગુણસ્થાનથી આગળ દેવગતિનો જીવ જઈ શકતો નથી. એના પછી આપણે જોયું કે દેવગતિના જીવોમાં પણ 6 મહિના જયારે આયુ કર્મ જયારે પૂરું થવાનું બાકી હોય છે તો એને ખબર પડી જાય છે કે હવે 6 મહિના પછી મરણ થવાનું છે. મિથ્યાદ્રષ્ટિ દેવો તીવ્ર આકુરતા કરીને મિથ્યાદ્રષ્ટિ દેવો શું કરે છે તો કે દુઃખી થાય છે. બરાબર છે? તો આ પ્રમાણે આખી ચર્ચા છે. હવે જો શું કે છે એનાથી આગળ આપણે વાત કરીએ તો આ ચર્ચા આપણે દેવગતિ સંબંધિત કરી. અહીંયા એટલી બધી વાતો છે, એટલી બધી ડિટેલિંગ ગ્રંથોમાં આચાર્ય દેવે આપી છે કે પહેલા અને બીજા વૈમાનિક દેવ જે છે ને એમાં પહેલા અને બીજા સ્વર્ગના જે દેવ છે, 16 સ્વર્ગ છે એમાં પહેલા બીજા સ્વર્ગના દેવો એ એટલી તીવ્ર આકુરતા કરે છે જયારે ખબર પડે છે કે હવે 6 મહિના પછી મરણ થવાનું છે તો એ દેવો એટલી તીવ્ર આકુરતામાં 6 મહિના વ્યતીત કરે છે અને એવું કર્મનું બંધ કરે છે કે એકેન્દ્રિય પર્યાયમાં ચાલ્યા જાય છે, સ્થાવરમાં ચાલ્યા જાય છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ વનસ્પતિમાં ચાલ્યા જાય છે, એવી તીવ્ર આકુરતા કરીને મરણને પામે છે. તો આ પ્રકારે ચર્ચા આપણે દેવગતિ સંબંધિત કરી. એક વસ્તુ છે કે જીવને અગર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, પોતાના આત્માનો અનુભવ કરવો છે અને પોતાને સુખી થવું છે તો બાહ્યમાં કોઈ પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એને બાધક નથી. નરકમાં જઈને જીવ સમ્યક દર્શન લઈ લે છે અને દેવગતિનો જીવ એ પણ ત્યાં અનુકૂળતામાં અનુકૂળતાથી ભિન્ન પોતાના આત્માને જોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ બાહ્યના સહયોગ, પુણ્ય પાપના ઉદય અને બાહ્યની સામગ્રી એ જીવને બાધક નથી. અગર સમ્યક દર્શન નથી થતું તો એ પોતાનું જ અજ્ઞાન છે, એ પોતાની ભૂલ છે, એ પોતાને પોતા સંબંધીનો પરિચય નથી. હું કોણ છું, મારું શું સ્વરૂપ છે એની ખબર ન હોવાના કારણે આ જીવ દુઃખી છે. બરાબર છે? તો આ બધી વાતો એકદમ ખ્યાલમાં રાખવા જેવી છે. હવે આપણે આગળ વધીએ, આપણે તિર્યક ગતિની ચર્ચા પ્રારંભ કરીએ છીએ. બરાબર છે? આ લાસ્ટ ગતિ આપણી બાકી છે તો તિર્યક ગતિની આપણે ચર્ચા પ્રારંભ કરી. તિર્યક ગતિમાં શું વાત આવે છે? હવે એક એક પોઈન્ટ જોજો. આ નવું પ્રકરણ છે. તિર્યક જેના શરીર આરા હોય છે, તિર્યક શરીર, જે તમે જો ડોગ, કેટ, હાથી, ઘોડા અને ગાય, ભેંસ આદિ એ બધા શરીર કેવા છે? આરા. તિર્યક શરીર જેનો હોય છે એવા જીવને તિર્યક ગતિના જીવ કહેવાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે પહેલા લઈ લઈએ. દેવગતિમાં આપણે એક વાત મેઇન જે હતી રહી ગઈ કે કયા પરિણામથી જીવ જે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિનું બંધ, દેવગતિ, દેવાયુ, દેવ શરીર, તો એનું બંધ કેવી રીતના થાય છે? તો કે જીવ જે મંદ કચાઈ હોય, જે જીવના અંદરમાં કચાઈની મંદતા, ये जीना जीवन में संयम व्रत उपवास आदि ये अंतरंग मंद कचाई ना परिणाम जड़नी क्रिया नी बात नहीं केटलु खादु केटलु छोड़ियो पर ये अंदर नी मंदता है कचाई नी मंदता है ये जीव ने स्वाध्याय नो रस छे तत्व ज्ञान नो रस छे ये जीव ने समझवानी जिज्ञासा चाहे छे के हूँ कौन छू मारु शु स्वरूप छे एवा प्रकार ना जे मंद कचाई ना परिणाम थाय छे ए परिणाम थी जीव ने देव गति नो बंद थाय छे ए मंद कचाई जीव अपने गया वक्त त्रण प्रकार ना जीवो नी बात कही थी एक अज्ञानी जीव जे अजी मिथ्या दृष्टि छे पर एना जीवन में कचाई नी मंदता अजी सम्यक दर्शन नहीं थयुं सम्यक दर्शन थवानु छे थोड़ा काल में ए तो वात पाकी छे परंतु हमरा नथी અને એની કસાઈની મંદતા છે સ્વાધ્યાય પ્રેમી છે વ્રત ઉપવાસ આદિ ભક્તિ પૂજન જાત્રા દાન દયા વ્રત આદિ નો ભાવ રાખે છે જેને સંસારનું સ્વરૂપ સમજાય છે કે ખરેખર સંસારનું સ્વરૂપ શું છે જેને ખરેખર સમજાય છે કે હું કોણ છું જેને ખરેખર એક વાતનો વિશ્વાસ આવે છે કે જીવવાનીમાં જે વાત લખી છે વાત પરમ સત્ય છે અને જેટલા જીવો આ માર્ગ ઉપર ચાલીને જે જીવ આગળ વધ્યા છે એ જીવ પરમ સુખી થયા છે આ સંસારના ચક્રમાંથી છૂટ્યા છે આપણે 21 દિવસના લોકડાઉનમાં ઘરમાં રહેવું પડે તો બધાને તકલીફ પડે નથી ગમતું અમને ઘરમાં આખો દિવસ અમે શું કરીએ 21 દિવસ જીવ એક જગ્યાએ નથી રહી શકતો 21 દિવસ એક સ્થાનમાં નથી રહી શકતો હવે તમે વિચારો કે જીવ નિગોદમાં કેટલો ટાઈમ એક સાથે રહ્યો જીવ ટીડીએન્સમાં ગયો તો કેટલો ટાઈમ રહ્યો એમાં દુઃખ પાણીનો આકુરતા જન્મ મરણ એક જ શરીરમાં જન્મ ને મરણ અનંત કાળ એમાં વ્યતીત થઈ જાય છે તો જીવે કેવી રીતના એ કાળ ગાળ્યો હશે તો અહીંયા આટલો કાળ નથી નીકળતો હવે કે દિવસ ગણે છે હજી આટલા દિવસ બાકી આટલા દિવસ બાકી કાઉન્ટડાઉન ચાલુ થઈ જશે સમજાય છે તો ત્યાં કેવી રીતના રહ્યો મને કહો તો એનું કારણ શું છે કે તને આવી દુઃખમય દશામાં રહેવાનું એકમાત્ર કારણ લઈ છે તારો અંદરના મિથ્યાત્વનો ભાવ તારા અંદરમાં અજ્ઞાનનો ભાવ તારા અંદરમાં તારા તત્વ સંબંધી તારા અંદરમાં ના સમજ ધેટ ઇઝ ધ રીઝન કે આ જીવને ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડ્યું છે અને જે જીવ આ સત્ય સમજી રહ્યા કે મારું સ્વરૂપ શું છે ખરેખર હું કોણ છું ખરેખર મારામાં શું તાકાત સામર્થ સ્ટ્રેન્થ છે એવી ખબર પડી ગઈ જેને પોતાના આત્માને જેને જોઈ લીધો એ જીવ આ જન્મ મરણના સાયકલ થી છૂટી જાય આપણે આજે બહુ અનુકૂળતામાં બેઠા છે એટલે આપણને ખબર નથી પડતી કે ભૂતકાળમાં આપણે કેવા દુઃખ ભોગવીને આવ્યા છે આપણે કેટલા પ્રકારે જીવ દુઃખી થયો છે માર કાટ જન્મ મરણ ભૂખ તરસ તમે વિચારો આજે જે ગરીબ પ્રજા છે જે રોજ નું કમાઈ ને રોજ નું ખાય છે કેવો ઉદય આવ્યો છે કો તમે એ પાક નો ઉદય જીવોને કેમ આવ્યો એ જીવોને એવી અનુકૂળતા અરે એની એવી પ્રતિકૂળતા કેમ આવી આ બધા આપણે દયા આવે વસ્તુ અલગ છે ને આવી જ જોઈએ એક 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 હ્યુમેનિટી છે પણ તમે તત્વથી વિચાર કરશો તો એ પ્રકારના કર્મના ઉદયના ખેલ બધાના અલગ અલગ છે કારણ કે પૂર્વના પરિણામ અલગ અલગ છે બધાએ અલગ અલગ પરિણામ કરીને અલગ અલગ કર્મો બાંધ્યા છે તારા હાથમાં પ્રેઝન્ટ છે તારી પાસે તારા હાથમાં તારા વર્તમાનના પરિણામ છે કે તું કયા પ્રકારે તું જીવન જીવે છે તારી સોચ યોર થિંકિંગ યોર એટીટ્યુડ આજે નિવૃત્તિ મળી છે તો અંદરથી લાગવું જોઈએ કે જેટલો ટાઈમ મળે છે એટલો આપણે સ્વાધ્યાય કરશું આપણે ગુરુદેવજીના પ્રવચનોનો લાભ લેશું આપણે તત્વ સમજશું આપણે સમજશું કે ખરેખર વસ્તુ સ્વરૂપ શું છે બોલો આજે આ વાતાવરણ છે એ આવું થશે આ તારીખ થી આ તારીખ હવે જેટલું ચાલશે એટલું જે ચાલવાનું છે ચાલશે આ બધું નક્કી હતું આ ભગવાનના જ્ઞાનમાં તો અનંત કાળ પહેલા જણાવેલું હતું કે આમ 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 થવાનું છે આટલા જીવો આ રોગ થી પીડિત થવાના છે આટલાનું મરણ થવાનું છે આટલા બચી જશે આ દેશમાં આમ થશે આ દેશમાં આમ થશે આ દેશમાં આમ થશે તો બધી આખી વ્યવસ્થિત વ્યવસ્થા નિશ્ચિત છે આપણે હમણાં જે વિકલ્પ કરી રહ્યા છે એ વિકલ્પ આપણા અંદરમાં થઈ રહ્યા છે પણ આપણા વિકલ્પ અનુસાર બહારમાં કાંઈ નથી થવાનું આજે તમારો બધાનો આપણા બધાનો કેટલો વિકલ્પ હશે કે આપણે જઈએ, આપણે બહાર રહીએ, ક્યારે જશું, પણ વિકલ્પનું પણ કાંઈ નથી થતું. કારણ કે પરિસ્થિતિ સ્વતંત્ર છે, એ કર્મના ઉદય આવા સ્વતંત્ર છે, અને એમાં જે પણ સિચ્યુએશન બનવી એ સ્વતંત્ર છે, એ આપણા હાથમાં નથી. કોણ સાચું શું આવું થશે, હુ વોઝ વિશિંગ, હુ વોઝ નોઈંગ, કોઈને ખબર હતી કે આ પ્રકારની ઘટના ઘટવાની છે, આ પ્રકારની પરિસ્થિતિ બનવાની છે. બધાના પ્લાન્સ હતા, હવે આપણે આમ કરશું, વેકેશન કરશે તો વી વિલ ગો ફોર અ વેકેશન, વી વિલ પ્લાન અવર વેકેશન, વી વિલ ડુ ધીસ, વી વિલ ગો ફોર હોલીડે, વી વિલ ડુ ધીસ. જે પણ સ્ટુડન્ટ છે તો એ લોકોને આગળ ભણવાનું, આ તે કેટલા બધા આપણા અંદરમાં તો વિકલ્પ ચાલતા હતા, પણ શું થયું વિકલ્પ અનુસાર એ તો કહો. તો આ 21 દિવસના લોકડાઉનમાં જીવ ઘરે રહીને શાંતિથી પોતાની સાધના આરાધના ને સ્વાધ્યાય નથી કરી શકતો, તો જીવ, મારો પ્રશ્ન એ છે કે અનાવિશ્વાસી આ સંસારમાં એક એક ગતિમાં આવો એટલો લાંબો લાંબો કાળ કેવી રીતના વાયરો હશે, કેવી રીતના નરકમાં 10,000 વર્ષનું મિનિમમ આયુષ, કેન યુ ઇમેજિન 10,000 યર્સ કોને કહેવાય, અને મેક્સિમમ વિચારો તો 33 સાગર. તો 33 સાગર નું મેક્સિમમ આયુષ કેવી રીતના વ્યતીત કર્યું હશે, ત્યાં તો ક્યાંય ભાગવાની વ્યવસ્થા નથી. પોઈન્ટ સમજાય છે? એક તો વિચાર કરીએ કે આ દુઃખમય દશાઓ આપણને પ્રાપ્ત થાય છે એનું એકમાત્ર કારણ રિપીટેડલી ગુરુદેવજી 45 વર્ષ રિપીટેડલી આ વાત કરી છે કે તારા દુઃખનું કારણ તારો મોહ, તારો અજ્ઞાન છે, તારા દુઃખનું કારણ તારા તત્વ સંબંધી ના સમજ. આજે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય આપણી આજુબાજુમાં અને આ પરિસ્થિતિમાં હોય તો એને કોઈ એક કોઈ પરિસ્થિતિથી અફેક્ટ નહીં થાય, કોઈ પરિસ્થિતિ એને અફેક્ટ નહીં કરી શકે, એ કોઈથી પ્રભાવિત નહીં થાય અને કોઈને પ્રભાવિત નહીં કરી શકે. મુનિરાજ કે જંગલમાં વિચાર કરો, મુનિરાજ તો કહે છે અમે તો અમારા સ્વરૂપમાં, અમે તો અમારા સ્વરૂપમાં પહેલેથી જ ક્વોરન્ટાઇન થઈ ગયા છે, અમે અમારા સ્વરૂપમાં પહેલેથી લીન થઈ ગયા છે. આપણે કેટલી, આપણી જે સ્પીચ આવી પ્રાઇમ મિનિસ્ટરની, આપણે કેટલી ધ્યાનથી સાંભળી, અને એમાં શું આવ્યું કે ભાઈ 21 દિવસ કોઈ ઘરની બહાર પગ નહીં મૂકતા, ઘરની બહાર પગ નહીં મૂકતા, આ રોગથી બચવાનો એકમાત્ર આ જ ઉપાય છે. તો આજે દેવતો અનાવિકાસી આવી રહ્યા છે, તીર્થંકરોની વાણીમાં તો આ જ વાત આવી રહી છે કે તું તારા આત્મરૂપી ઘરની બહાર તું જતો નહીં, તને કોઈને કોઈ રોગ ઘેરી લેશે. આ મોર આ દ્વેષ અંદરમાં થવા વાળો આત્માનો રોગ છે. આ શરીરનો રોગ એ તો આત્માનો રોગ જ નથી. શરીરમાં જે રોગ આવે છે ને, કેન્સર થાય કે કોરોના વાયરસ થઈ જાય કે પછી કોઈ હાર્ટ એટેક આવી જાય કે બ્રેઇન સ્ટ્રોક આવી જાય, એ તો શરીરનો રોગ છે. એ આત્માનો રોગ ક્યાં છે? એ આત્માને ક્યાં થયો છે? મને કહો, આત્માને કેટલા હાર્ટ એટેક આવ્યા, આત્માને કેટલા કેન્સર થયા, આત્માને કેટલા કોરોના વાયરસે આત્માને કોઈ નુકસાન પહોંચાડ્યું? અરે એ તો શરીરમાં થવા વાળું પરિણામ છે. હવે તું દુઃખી કેમ થાય? કારણ કે તું શરીરને પોતાનું માને છે, અને તને એમ થાય કે મને થઈ ગયું, મને થઈ ગયું, મને થઈ ગયું, મને થઈ ગયું, મને થઈ ગયું. આ ભેદ જ્ઞાન નથી ને, તું આત્મા છે, ના શરીર તું નથી, અને તું એનાથી અલગ જાતિનો દ્રવ્ય છે એવું જ્ઞાન ન હોવાના કારણે આ જીવ દુઃખી થાય છે. તિર્યક ગતિની વાત આપણે કરીએ તો દેવ ગતિમાં જવાનું કારણ મંદ કશા, તત્વ પ્રેમી, સ્વાધ્યાય પ્રેમી, ગુરુદેવી, દેવશાસ્ત્ર ગુરુ આચાર્યો પ્રત્યેની ભક્તિ, સમજાય છે? એક એક પરિણામની મંદતા, એક પરિણામમાં કસાઈની મંદતા, જે વારે વાતે વાતે જેને તીવ્ર કસાઈ થઈ જાય, વાતે વાતે જેને ગુસ્સો આવી જાય, વાતે વાતે આપૂરતા, વાતે વાતે ડર, સમજાય છે? તીવ્ર કસાઈ જીવ છે. તું થોડીક પણ ક્ષમતા અને શાંતિ અને એક્સેપ્ટન્સ પાવર તારો વધારી નથી શકતો? જે પરિસ્થિતિ બની છે એમાં તું શું બદલાવ કરી શકવાનો છે? વોટ કેન યુ ચેન્જ ઇન ધ પ્રેઝન્ટ સિચ્યુએશન? નથિંગ ઇઝ ઇન યોર હેન્ડ. અગર ઇફ સમથિંગ વોઝ ઇન યોર હેન્ડ તો આવું થવા નહોતું દેવું ને. એક એક જે સિચ્યુએશન બની છે, બનતી ગઈ છે ને, આગળ બનશે, જે પણ બનવાની હશે બનશે, સ્ટીલ લોંગ વે ટુ ગો, તો એ આપણા હાથમાં નથી. આ નિર્ણય કરવો એ પુરુષાર્થ છે. હું આ બધાનો માત્ર જાણનાર છું, આઈ એમ ધ નોઅર, નોટ ધ ડુઅર. આ નિર્ણય કરવો એ પુરુષાર્થ છે. એક એક વાત સમજવી પડશે, એના ડેપ્થમાં જવી પડશે, જઈને સમજવી પડશે. આ આ જો અહીંયા સમજો, આ આ પુરુષાર્થ કરવો એ મારા હાથમાં છે. શાંતિ, ક્ષમતા અને 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 એક તત્વ સંસ્કાર પૂર્વક જીવન જીવવું એ મારા હાથમાં છે. મને કોઈ દુઃખી નહીં કરી શકે, કોઈમાં તાકાત નથી કે મને દુઃખી કરી શકે, કોઈમાં તાકાત નથી. કોઈ પણ દ્રવ્યમાં તાકાત નથી કે દુઃખી કરી શકે, અને કોઈ પણ દ્રવ્યમાં તાકાત નથી કે મને સુખી કરી શકે. હું દુઃખી થાઉં છું મારા ભાવથી, અને હું સુખી થવાનું છું મારા ભાવ. તિર્યક ગતિ ની વાત ચાલુ કરીએ. તિર્યક ગતિ ની વાતમાં ઘણી બધી વાત સમજવાની છે. શું વાત સમજવાની છે? તો સૌથી પહેલો, હવે પોઈન્ટ વાઇઝ આપણે વાત ચાલુ કરીએ છીએ. જુઓ, સૌથી પહેલો પોઈન્ટ તિર્યક ગતિ નું સ્વરૂપ. તિર્યક ગતિ નું સ્વરૂપ ચાલુ કરું છું. ઘણી બધી વાતો રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે ઘણા બધા ક્લાસમાં પહેલા કહીએ છે, બીજા ક્લાસીસમાં પણ કહીએ છે. જો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે, સૌથી વધારે જીવો, ધ અમાઉન્ટ ઓફ જીવ, ટોટલ જીવ રાશિમાંથી સૌથી વધારે જીવો તિર્યક ગતિમાં છે. અને તિર્યક નું પણ બહુ મોટું બાયફર્કેશન છે, એની આપણે ચર્ચા કરીશું. એમાં નિગોદમાં સૌથી વધારે જીવો છે તિર્યક ગતિના નિગોદ અવસ્થામાં, વિચ ઇઝ અ પાર્ટ ઓફ તિર્યક ગતિ. વનસ્પતિ કાયનો એક પાર્ટ છે, સાધારણ વનસ્પતિ જેને કહેવામાં આવે છે, એમાં સૌથી વધારે જીવો છે. એ ઘણા બધા એવા ઘણી બધી વાર સાંભળી છે, સાંભળ પણ છે, એની ક્યાં ના છે, પણ ક્યારે એમ લાગ્યું છે કે હું એઝ અ આત્મા, એઝ અ સોલ, પોતાને ભૂલીને, પોતાને પોતાની ખબર ન હોવાના કારણે, આજે આચાર્ય કહે છે એક વાર તું અંતર્મુખ થઈને પોતાને જોતો ખરો, તારા ઇનર સોલ ને જોતો ખરો, તારા રિયલ સોલ ને, તારું જે સ્વરૂપ છે એને જોતો ખરો. તું જોતો નથી એટલે તને ખબર નથી તું કેવો છે. તું નજર નથી નાખતો ત્યાં, તું લક્ષ્ય નથી કરતો ત્યાં, એટલે તને ખબર નથી કે તું કેવો છે. તને ખબર નથી તું કેવો છે એનો મતલબ એ નથી કે એનામાં કઈ થઈ જવાનું છે, એ તો એવો ને એવો રહેવાનો છે. તને ખબર પડે કે તને ખબર ન પડે, સાકર તો મીઠી રહેવાની કે તું માને કે ન માને. શુગર ઇઝ સ્વીટ, શુગર વોઝ સ્વીટ, અને શુગર વિલ રિમેન સ્વીટ. યુ એક્સેપ્ટ કે યુ ડોન્ટ એક્સેપ્ટ. તો તું પોતાને માને કે ન માને, તું પોતાને જોવે કે ન જોવે, તું પોતાનો અનુભવ કરે કે ન કરે, તું તો હર સમય સુખ શાંતિ આનંદ થી ભરેલો, અનાદિ અનંત શાશ્વત અનંત ગુણ શક્તિ અને સામર્થ્ય ભરેલો તું આત્મા. તું એમાં નજર કરશે ને, તું એને જોશે ને, તો તને એવી રિયલ હેપીનેસ, જે આપણે કહીએ સાચું સુખ, તને એવો અનુભવ થશે કે તને પછી ખરેખર એમ લાગશે કે ઓહો, હું તો આત્મા છું, અને ખરેખર મારા આત્મામાં જતા. જયારે મેં મારા આત્મામાં ડૂબકી મારી અને જોયું તો ખરેખર મારા આત્મામાં તો સુખ શાંતિ આનંદ સિવાય કાંઈ ન દેખાય, કારણ કે કઈ છે જ નહીં. રોગ ન દેખાયો, રાગ ન દેખાયો, શરીર ન દેખાયું, પરિવાર ન દેખાયો, અરે આ બધી પરવસ્તુ છે. માનો અવસર આવ્યો છે, જીવન જીવીને બતાવો. આચાર્ય કહે છે જીવનને સાર્થક કરો, ઢોરની જેમ જીવન જીવીને એને પૂરું નહીં કરો. કર્મોના પોટલા બાંધીને જશું, બધું અહીંયા છૂટી જશે, અને ક્યાંય રખડવા ચાલ્યા જશું. કોણ સાથે આવશે? કોણ સાથે આવવાનું છે? બધું અહીંયા છૂટી જશે. પાછું નવું શરીર, પાછી નવી દુનિયા, પાછા નવા રાગ દ્વેષ, અને જે પ્રકારના રાગ દ્વેષના પરિણામ, એ પ્રકારના કર્મોના બંધન, એ પ્રકારના પાછા ફળ ઉદય, એ પ્રકારે સાયકલ અનાધિકારથી ચાલુ છે, ચાલુ છે, ચાલુ છે. ક્યાંય એને બ્રેક કરવું છે કે નહીં? અને આ સાયકલમાં હવે આજે આપણે જે ચાર્ટ લેવાના છે એમાં સમજાશે કે ત્રણ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો તો જીવ પાછો નિગોદમાં ચાલી જશે, જેની ચર્ચા આપણે કહી કે સૌથી વધારે જીવો નિગોદમાં. ત્રણ પોઈન્ટ કહું છું, સૌથી વધારે જીવ નિગોદમાં, સૌથી વધારે કાળ, ટાઈમ પીરિયડ વિચ વી ઓલ હેવ સ્પેન્ડ ઇઝ ઇન નિગોદ. સૌથી વધારે જીવ નિગોદ, સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ વી હેવ ડન ઇન નિગોદ અવસ્થા, હમણાં સુધી અનાધિકારથી, અને સૌથી વધારે દુઃખ નિગોદમાં. તિર્યક ગતિની ચર્ચામાં આપણે પહેલો પોઈન્ટ લીધો, સૌથી વધારે જીવો, સૌથી વધારે દુઃખ, સૌથી વધારે સંખ્યા, ધ નંબર ઓફ જીવ, નંબર ઓફ જીવ, ધ અમાઉન્ટ ઓફ દુઃખ and the amount of time we have spent in Nigod Dasha. તમે કહેશો કોને જોયું, કોને ખબર છે આ બધી, કોને ખબર છે? અરે આ દિનવાળીમાં એક એક વાતો આવી છે, ભગવાનના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં એક એક વાત આવી. તનાજીને પ્રશ્ન થાય છે કોને જોયું, તનાજીને પ્રશ્ન થાય છે કોને જોયું ને શું થયું. તને હજી ભગવાનનો જ નિર્ણય નથી, તને સાચા દેવનો નિર્ણય નથી, તને ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય નથી કે જે કેવળ જ્ઞાનમાં બધું જણાઈ રહ્યું છે, જે ઓમ ધ્વનિમાં વાતો આવી રહી છે, જે ગંધર પરમાત્મા વાતોને જીવી રહ્યા છે, જે ગંધર પરમાત્મા વાતોને જ્ઞાનમાં સમજી રહ્યા છે, આચાર્ય દેવને ઉપદેશ આપી રહ્યા છે અને શાસ્ત્રો લખાઈ રહ્યા છે. આખી પેટર્ન ચાલે છે અનાધિકાળ, આ રીતની આખી વ્યવસ્થા છે. તીર્થંકર પરમાત્મા, મહાવીર ભગવાન લો, સીમંતક ભગવાન લો, આદિનાથ ભગવાન લો, અજીતનાથ ભગવાન લો, પારસનાથ ભગવાન લો, કે વાસુ પૂજ્ય ભગવાન લો, કે શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ ભગવાન લો, કે પહેલાની 24 ના ભગવાનો લો અને આગળની 24 ના ભગવાનો લો, બધાની ઓમ ધ્વનિમાં વાત આવવાની છે. વાતમાં કોઈ ફરક નથી આવવાનો. જે 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 આખી વિશ્વની વ્યવસ્થા છે એ વ્યવસ્થા ભગવાન જાણી રહ્યા છે અને આપણને કહી રહ્યા છે. તો સૌથી વધારે જીવો, સૌથી વધારે દુઃખ અને સૌથી વધારે કાળ આ જીવે તિર્યન ગતિમાં વ્યતીત કર્યો. હું તમને એમ પ્રશ્ન પૂછું કે સૌથી વધારે જીવ 4 ગતિમાંથી કઈ ગતિમાં છે? તો તિર્યંશમાં છે. અને તિર્યંશમાં પણ એક નિગોધમાં, નિગોધ જેવા પાકમાં, નિગોધમાં સૌથી વધારે જીવ એક શરીરમાં અનંત જીવ રહે છે. એમાં આપણને પાછો પ્રશ્ન થાય કે ક્યાં દેખાય છે માઇક્રોસ્કોપમાં, ક્યાં દેખાય છે લેબોરેટરીમાં. તું એ જીવને જીવ નથી માનતો, કારણ કે તું એ ગતિમાં ચાલ્યો રહેશે ને એ યોનિમાં ચાલ્યો જશે, જ્યાં તને કોઈ જીવ સ્વીકારશે નહીં. આજે તું ખાઈ લે છે, તું એનું ભક્ષણ કરી લે છે, તું રસના ઇન્દ્રિયની લોલુપતા માટે તું એને ખાઈ લે છે, એ સમાધાન કરીને કે કોઈએ જોયા નથી આમાં જીવ, દેખાડો તો અમે માનીએ, એવા પરિણામ કરીને એવા કર્મો બાંધશે કે તું નિકટ કાળમાં એ દશામાં ચાલ્યો જવાનો. આ ફેક્ટ છે. તને કેવળ જ્ઞાન પર વિશ્વાસ નથી, પતી ગઈ વાત. તને ડોક્ટરના એક્સરે રિપોર્ટ અને MRI રિપોર્ટ ઉપર વિશ્વાસ છે. તને અલ્પ જ્ઞાની, નિત્યા જ્ઞાની, નિત્યાદ્રષ્ટિ જીવના વચન પર વિશ્વાસ છે. પણ તને કેવળ જ્ઞાની પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, તો શું વાત કરીએ? કો ખ્યાલ આવે છે? આપણે થોડું જ્ઞાન કરી શકીએ છીએ. આપણે ગઈકાલે આ દિવસ હતો, કાલે આ દિવસ છે, એમ ભૂતનું અને ભવિષ્યનું આપણે પણ જ્ઞાન કરી શકીએ છીએ. વર્તમાનનું આપણે કણકાળનું જ્ઞાન કરી શકીએ છીએ કે નહીં? 10 વર્ષ પહેલા આમ થયું એ આજે પણ મને યાદ છે, એવું આપણે જાણી શકીએ છીએ. તો અગર આપણા જ્ઞાનમાં આપણે 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલાની વાત જાણી શકીએ, તો એવું પણ જ્ઞાન આ વિશ્વમાં મોજું છે જે અનાદિકાળનું અને અંતકાળનું જાણવામાં સમર્થ છે. અને એને કેવળ જ્ઞાન કહેવાય. અને કેવળ જ્ઞાન ધર્માત્મા, પરમાત્મા વિરાજમાન છે. ક્યારે પણ એમના એમનો વિરહ ના થાય. ઓલવેઝ તીર્થંકરો હોય, હોય ને હોય, ભરત ક્ષેત્રમાં નહીં, વિરહ ક્ષેત્રમાં છે. ભરત ક્ષેત્રમાં પણ એક ટાઈમમાં થાય છે, રીતના ઋષભદેવ થી લઈને મહાવીર ભગવાન થઈ ગયા, પાછા બીજા થશે, પાછા બીજા થશે, પાછા અનંતની 24 થવાની છે. અને નક્કી છે કે અનંતની 24 કઈ 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 થવાની છે, કોણ કોણ થવાનું છે, એ બધું નક્કી છે. એ પ્રમાણે જીવો આવશે, પુરુષાર્થ કરશે અને તીર્થંકર થઈને ઓમ ધ્વનિ છૂટશે અને મોક્ષ જશે. બોલો, હવે હવે તો હળવા થાવ, હવે તો કર્તૃત્વનો બોધ ઉતારો કે બધું નક્કી છે, તો હવે મારે શું કરવું છે? ખ્યાલ આવે છે? જે સ્વીકાર કરવો છે કે હા આ નક્કી છે, આમ થવાનું હતું. સહજ એક્સેપ્ટન્સ ઇઝ અનંત પુરુષ, એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. તારા હાથમાં ખરેખર બીજું કઈ ચેન્જ નહીં કરવા માટે તું સમજી જ લેજે. બોલો, દોરતા તાને બધા સવારથી રાત, મેં કર્યું. હવે હવે કરો. તમે કરતા હતા તો કેમ હવે નથી કરી શકતા? કર્તવ્ય ભાવમાં અહંકાર લઈને ક્યાં જવું છે? મિથ્યાત્મને પોષીને ક્યાં જવું છે? નરક નિગોધમાં. સમજાય છે? સૌથી વધારે જીવો 4 ગતિમાં, તો કે તિર્યન ગતિમાં. સૌથી વધારે દુઃખ, તો ઘણા એમ લાગશે નરકમાં દુઃખ વધારે છે. ના, નરક કરતા પણ વધારે દુઃખ નિગોધમાં. કેમ? कारण की नरक ना नार की दुखी छे, नो डाउट अबाउट इट, पर नरक ना नार की ओपन नरक मा जई ने संगनी पंचेंद्रिय होवाना कारणे, संगनी पंचेंद्रिय होवाना कारणे नरक ना नार की ओपन क्या जई ने सम्यक दर्शन प्राप्त करीने सुखी थई जाते, पर निगोद मा व्यवस्था नहीं। निगोद मा एक ज इंद्रिय छे, तीर्य गति में आपे निगोद नी बात करी रहा छे, तीर्य गति में स्वरूप चालू थई गयु छे। निगोद मा एक ज इंद्रिय छे, निगोद मा ज्ञान अक्षर नो अनंत नो भाग छे, एटलु अल्प ज्ञान थई गयु छे निगोद मा, कारण के जयारे तने ज्ञान मळ्यु तुं ने आ मनुष्य भव आदि मा तने ज्ञान मळ्यु, ज्ञान खुल्यु, ज्ञान नो भाग थयो त्यारे ते एनो सदुपयोग, त्यारे ते एक ज्ञान नो एडवांटेज, त्यारे ते एनो सदुपयोग नो कर्यो। અને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં ખાઓ પીઓ મોજ કરો, અરે કોને જોયું છે નરક, કોને જોયું છે સ્વર્ગ, બધું અહીંયા છે। તો એ પ્રકારના જે જ્ઞાનનો દુરુપયોગ થયો છે, જે જ્ઞાનમાં પોતાના આત્માનો નિર્ણય કરવાની સામર્થ્ય હતી એ જ્ઞાનમાં આત્માનો નિર્ણય ન કર્યો, સ્વપરનો નિર્ણય ન કર્યો, ભેદ જ્ઞાનનો અભ્યાસ ન કર્યો, સ્વાધ્યાય ન કર્યો, તને આંખ મળી છે ને, સમજી લઈએ આપણે બધા, આંખ મળી છે એનો અગર સદઉપયોગ નહીં કરીએ તો આગળ નહીં મળે, કાન મળ્યા છે જીવવાની સાંભળવા માટેનો સદઉપયોગ નહીં કરીએ આગળ નહીં મળે, મન મળ્યું છે, મન મળ્યું છે, મન મન મળ્યું છે તો મનનો સદઉપયોગ નહીં કરીએ, આત્માનો વિચાર, વસ્તુ વ્યવસ્થાનો વિચાર, હું શું કરી શકું છું, હું શું નથી કરી શકતો, મારા હાથમાં શું છે, મારા હાથમાં શું નથી, ખરેખર હું કોણ છું, આ શરીર શું છે, આ બહારની અવસ્થા વ્યવસ્થા શું છે, આનો વિચાર કરવામાં અગર મનનો સદુપયોગ ન કર્યો તો ખોટા 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 વિચારો ચાલ્યા કર્યા તો મન નહીં મળે અને આવી દશામાં પહોંચી જશો। આ તીર્યંગ ગતિ જે સૌથી દુઃખદાયી ગતિ છે, કારણ કે એમાં નિગોદ આવી જાય, એમાં સૌથી વધારે જીવો આવી જાય છે, એમાં સૌથી વધારે રહેવાનો કાળ આવી જાય છે, એમાં જ્ઞાનની શું થાય છે તો કે એમાં જ્ઞાનની હીનતા થાય છે, બહુ અલ્પ જ્ઞાન થઈ જાય છે, જ્ઞાનનો ઘાર નથી રહેતો, જ્ઞાન અલ્પ અને કથાય તીવ્ર, કથાય અને મોહ તીવ્ર અને જ્ઞાન અલ્પ। તો આ રીતની આખી જે વ્યવસ્થા છે એ નિગોદમાં છે। સૌથી વધારે વેરાયટી ઓફ જીવ આપણને તીર્યન ગતિમાં જોવામાં મળશે, સૌથી વધારે વેરાયટી, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, સંગની અસંગની, સમજાય છે? આ બધા પ્રકારના જીવો તીર્યન ગતિમાં જોવામાં મળે છે, બીજી કોઈ ગતિમાં નહીં। પહેલા પણ વાત કહી હતી, શું વાત કહી હતી કે દેવ મનુષ્ય અને નારકી આ બધા નિયમથી સંગની પંચેન્દ્રિય છે, નિયમથી બધા દેવના બધા જીવો, ચારે પ્રકારના દેવો સંગની પંચેન્દ્રિય, મનુષ્ય બધા સંગની પંચેન્દ્રિય અને નરકના નારકીઓ બધા સંગની પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય અને મન વાળા। જે તિર્યન ગતિ છે એમાં આ પ્રકારના ભેદો પડે છે, તિર્યન ગતિમાં આ વેરાયટી ઓફ જીવ જોવા મળે છે, પાછે એક ઇન્દ્રિયમાં પણ પાછા એના ભેદ, બે ઇન્દ્રિયના પણ એના ભેદ, તો એમ કરીને વાઇડ વેરાયટી ઓફ જીવ વી કેન સી ઇન તિર્યન ગતિ। તિર્યન ગતિમાં જવાનું કારણ શું છે, જીવ તિર્યન ગતિમાં કેમ જાય છે, મેઇન બે કારણ છે। જો તિર્યન ગતિમાં જવાનું મુખ્ય સામાન્ય કારણ છે માયાચારીના પરિણામ, છલ કપટના પરિણામ, જીવ જે અંદરમાં માયાચારી અને છલ કપટ બીજાને દુઃખ પહોંચાડવાના પરિણામ, બીજાને મૂર્ખ બનાવવાના પરિણામ, પોતાને બહુ હોશિયાર સમજવાના પરિણામ, ડાયો ને દોઢ ડાયો આપણે કહીએ ને કે માયાચારી કરીને બીજાને ઠગીને છલ કપટ કરીને પોતાનું કામ કરીને પોતાનું કામ નીકળી જાય એટલે એ પ્રકારની ક્રૂરતા, એ પ્રકારના પરિણામની અસરળતા, છલ કપટ, માયાચારી, બીજાને દુઃખ પહોંચાડવાના પરિણામ, આ બધા પરિણામ તિર્યન ગતિના બંધનું કારણ છે। મુખ્યતા જે તિર્યન ગતિના બંધનું કારણ છે એ બંધનું કારણ શું છે તો કે માયાચારી, કુટિલતા, ઠગના, કિસી કો ફસાના, સમજાય છે? છલ કપટ આ જે પરિણામ છે એ બધા સીરિયન ગતિના બનના કારણ છે. બરાબર, ગાય, ભેંસ, કુત્તા, કબૂતર, મક્ખી, મચ્છર, ચીટી, પેડ પૌધે, પૃથ્વી, અગ્નિ, વાયુ આદિ સભી જીવ તિર્યક ગતિ કે ભેદ કે તિર્યક ગતિ કે જીવ છે. આ બધા જીવો તિર્યક ગતિના જીવો છે. હવે તિર્યક ગતિમાં હવે ધ્યાનથી સાંભળજો, એક ઇન્દ્રિય થી લઈને ચાર ઇન્દ્રિય વાળા જીવ અને પાંચ ઇન્દ્રિય માં પણ જેને મન નથી એવા જીવો, મન વગરના જે બધા જીવો છે એ સમ્યક દર્શન ની પ્રાપ્તિ નહીં કરી શકે. અને તિર્યક ગતિમાં જે પાંચ ઇન્દ્રિય અને મન વાળા જીવો છે એ સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરી શકે. તિર્યક ગતિમાં જે સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરીને અગર આગળ ગુણસ્થાનમાં વધે છે તો એ જીવ પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. મનુષ્ય ગતિ વાળો આગળ વધીને મોક્ષ, બધા ગુણસ્થાન ને પાર કરીને મોક્ષ જઈ શકે છે. દેવ ગતિ ચોથું ગુણસ્થાન, નરકમાં પણ ચોથું ગુણસ્થાન અને તિર્યક ગતિ પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. સમજાય છે? પંચ ગુણસ્થાન આવી શકે છે તિર્યક ગતિના જીવોને. એની પણ આપણે આગળ ચર્ચા કરશું. આ તો ખાલી આગળ આપણે એક પોઈન્ટ મૂક્યો. તો શું વાત આવી કે માયાચારી ને છલ કપટ ના પરિણામ અંદર માં ચાલે છે અને એમાં પાછો રાજી થાય, એમાં ખુશ થાય, એમાં પાછો પોતાને મોટો માને, મહાન માને, ચતુર માને, હોશિયાર માને અને નેક્સ્ટ ટાઈમ નું પ્લાનિંગ ચાલુ કરે કે જો આ વખતે આવી રીતે આવે તો નેક્સ્ટ ટાઈમ આમ કરીશ. સમજાય છે? જે પણ દુનિયામાં સમજાય છે જે માયાચારી ના પરિણામ આપણે કહીએ પોલિટિક્સ જે પણ ચાલી રહ્યું છે પ્યોર માયાચારી છે. અંદર કાય મનમાં કાય માયાચારી ને જેવું થોડું આપણે ખોલીએ તો મનમાં કાય, બોલવામાં કાય, વિચારમાં કઈ ચાલતું હોય, બોલવામાં કઈ આવે અને કરે તો બીજું કાય જ, એક્શનમાં કઈ બીજું, બોલવામાં કઈ બીજું, વિચારમાં કઈ બીજું. સમજાય છે? તો આ પ્રકારની જે માયાચારી, કારણ કે મનમાં વિચાર્યું કાય અને બોલવામાં એટલે કે બોલી આમ એવો ભાવ, એ બોલવાનો ભાવ કઈક બીજો અને કરીશ તો આમ કઈ કરી લઈશ તો કરવાનો ભાવ બીજો, બોલવાનો ભાવ બીજો અને મનના વિચાર બીજા, આ ત્રણે આત્મામાં લેવાના છે. જે શબ્દ નીકળ્યા એ નહીં, આમ બોલીને આમ કરી, કારણ કે વિચારે કે કઈ બીજું, બોલવાના ભાવ કઈક બીજા છે, એક્શન ના ભાવ કઈક બીજા છે અને પ્યોર માયાચારી કહેવાય. સમજાય છે? અને કેમ થાય છે આવા પરિણામ? કારણ કે એને એમ લાગે છે કે આવું કરવાથી મારું કામ થઈ જશે, આવું કરવાથી મને ફાયદો થશે, આવું કરવાથી મને પ્રોફિટ થશે, આવું કરવાથી મારો લાભ થશે. આ બધું અજ્ઞાન અને વિચાર થશે. તને બહારમાંથી શું લાભ થવાનો છે? આજે તારા એક કરોડ ના પાંચ કરોડ થઈ ગયા અને તું સુખી થઈ ગયું અને પાંચ ના પચાસ થઈ ગયા ઓર સુખી થઈ ગયો, સંયોગ થી સુખ છે. તો દેવગતિ ના જીવો તો બધા જ દેવગતિ. અગર આ લોજિક તમે આપો છો કે જેટલું વધારે સહયોગ એટલા વધારે, એટલું વધારે સુખ, તો દેવગતિના જીવો તો બધા સુખી હોવા જોઈએ. કારણ કે એમને બહારમાં તો જે સામગ્રી છે એ તો બધી સામગ્રી બધા દેવોને છે, ઓછી નથી છે, પણ જે બેસિક જે અનુકૂળતા છે એ તો છે. બધાના પોતાના વિમાન છે, બધાની પાસે દેવીઓ છે, બધાની પાસે સહયોગો છે, શરીર એવું સરસ છે, કોઈ રોગ નથી, કોઈ આદિવ્યાધિ નથી, કોઈ કમાવાનું ટેન્શન. આ લોકડાઉન ત્યાં કઈ એવું બધું કઈ નથી. બોલો ક્યાં રોગ આવી ગયો, આમ થઈ ગયું, આમ થઈ ગયું, કઈ નથી. સંયોગ જે સુખ નથી, સંયોગ થી સુખ નું માપ નહીં કર. એક વસ્તુ જીવનમાં બધા યાદ રાખ્યા કે જે આ સંયોગ શરીર, જે ઘર કુટુંબ પરિવાર અને જે સામગ્રી, જે રૂપિયા પૈસા, ધન દોલત, ગાડી બંગલા, નોકર ચાકર, સોનું ચાંદી, હીરા માણેક, મોતી, ધંધો વ્યાપાર જે પણ મળે છે એ બધું ઉદય પ્રમાણ મળ્યું છે અને એનો કાળ નક્કી છે. એનો કાળ પૂરો થશે કે બધું છૂટતું જશે, આ એક પોસિબિલિટી છે. યા તો બધું છૂટતું જશે યા તો હું આ બધાને છોડીને ચાલુ રહીશ, ત્રીજો ઓપ્શન નથી કોઈ. ધીસ ઇઝ ધ ફેક્ટ. આ ફેક્ટ ને જેટલું જલ્દી સ્વીકારીએ એટલે આપણે સુખી થશે. એટલે આપણી વાંછાઓ, ઈચ્છાઓ, પરિગ્રહ, ભેગું કરવાનો ભાવ, માયાચારી, છલ કપટ, જે બધા કુટિલતાના પરિણામ, વખર પરિણામ, આરાત
तेरा परिणाम पॉलिटिक्स જે આ પરિણામ અંદર માં ચાલે છે બધા પરિણામ પૂરા થઈ જશે કેમ કારણ કે ખરેખર એને લાગશે કે ભાઈ મારું બધું મારા માં છે અને હું મારું બધું લઈને જવાનો છું અને જે આ બધું અહીંયા છે મારું હતું જ નહીં એટલે બધું છૂટી ગયું તિર્યન ગતિમાં જવાનું કારણ આ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવાના છે ચારે ગતિમાં જવાના કારણ કયા કયા છે કારણ કે પરિણામથી જીવ ગતિમાં જાય જેવા જેવા પરિણામ કરે છે એવા એવા એને ભાવ મળે છે ગતિ મળે છે શરીર મળે છે ફોર એક્ઝામ્પલ કોઈએ આ ભાવમાં મનુષ્ય ભાવમાં એક સમજવા જેવી વાત છે આ મનુષ્ય ભાવમાં કોઈએ નરક ગતિનું બંધ કર્યું હવે સામે પ્રશ્ન ઘણી વાર આવતા હોય છે તેનો ખુલાસો કરું છું કે પણ એટલા ટાઈમ માટે એના પરિણામ ખરાબ હતા ને ત્યારે નરકનો બંધ થઈ ગયો પણ આગળ પાછળના તો એના સામાન્ય ગાંધી સિચ્યુએશન આગળ પાછળના તો એના પરિણામ ઘણા સારા હતા ધીસ ઇઝ નોટ જસ્ટિસ કોઈ સામે કહી શકે ધીસ ઇઝ નોટ જસ્ટિસ કે એ એટલા 5 મિનિટના પરિણામ ખરાબ થયા અને એક ટાઈમે એને આયુ બંધ થવાનું હતું તો એને એ ખરાબ પરિણામ ના કારણે એને નરક આયુનો બંધ થયો એના પછીના પરિણામ સુધરી ગયા એના પહેલાના એના પરિણામ સારા હતા તો પછી એ બધાનું શું એ બધાનો કોઈ લાભ જ નહીં મળે એ બધાનો કોઈ ફાયદો જ નહીં મારો પ્રશ્ન સમજાય છે મને ખબર નથી તમે લોકોને સમજાતું જશે બધાને પ્રશ્ન સમજાયો મારો પ્રશ્ન શું આવ્યો કે એ ટાઈમે એના પરિણામ બગડ્યા અને એ ટાઈમે નરકનો બંધ કર્યો અને આગળ પાછળ એના પરિણામ સારા છે તો એનું શું એનો કોઈ લાભ નહીં તો આચાર્ય કહે છે કે છે એનો લાભ એવું નથી કે નથી સાંભળ્યું ધ્યાનથી તો અહીંયા એ વાત સમજાવે છે કે એ ટાઈમે એને નરકનું આયુ બંધ થયું પણ પછી એના પરિણામ સુધરી ગયા આયુ બંધ થઈ ગયું નરકનું એટલે નરકમાં જવાનો છે તો પાકું છે એટલે તો કહે છે કે તારા હર સમયના પરિણામમાં તું સાવધાની રાખ કારણ કે તને નથી ખબર કે આયુ ક્યારે બંધ થવાનું તો આયુ બંધ થયું એટલે નરકમાં તો જશે પણ પછી આગળ પાછળ એના પરિણામ સારા હતા તો એમાં ફેરફાર શું થશે તો કે આયુ કર્મમાં સંક્રમણ ન થાય આયુ બદલાઈને પછી દેવમાં ચાલ્યો ગયો પરિણામ બહુ સારા થઈ ગયા એટલે પહેલાના પરિણામ સારા હતા તો દેવમાં ચાલ્યો જશે એમ નહીં થાય જશે નરકમાં પણ એના આગળ પાછળના પરિણામનું ફળ પણ એને મળશે કે એ નરકમાં જશે તો 7મીમાં જવાનો હશે તો 1લીમાં જશે ત્યાં બધો ફેરફાર થઈ જશે આયુ બહુ લાંબુ હતું 33 આગળનું તો ઓછું થઈ જશે પોઈન્ટ સમજાય છે દેવ રીતે સમજવાનું છે એને દેવમાં જવાનું બંધ કર્યો એના પુણ્યના પરિણામ એ ટાઈમે હતા અને એને દેવ ગતિનો બંધ થઈ ગયો અને પછીના પરિણામ બગડતા ગયા બગડતા ગયા બગડતા ગયા દેવમાં તો જશે પણ એના આગળ પાછળના પરિણામનું પણ ફળ એને મળશે કે એને એના પરિણામ બગડી ગયા એના પરિણામ પછી અશુભ થઈ ગયા તો એ દેવમાં તો જશે પણ હલકી કોટીનો દેવ થશે એ વ્યંતર આવી થઈ જશે તો એ પ્રકારની આખી વ્યવસ્થા છે કે એવું નથી કે જીવના આગળ પાછળના પરિણામનું ફળ નથી મળતું હા પણ એનો આયુ બંધ થવાનો અત્યારે એના જે પરિણામ ચાલે છે એ પ્રમાણે આયુ બંધ તો એ ટાઈમને એ ટાઈમને એ ટાઈપનું થશે જેવી રીતના શ્રેણી રાજાનું ઉદાહરણ આપણે લીધું હતું કે શ્રેણી રાજાને એ ટાઈમે આયુ બંધ થવાનું હતું ને એ ટાઈમે મુનિરાજ ઉપર ઉત્સર્ગ કરવાનો મહાપાપનો ભાર આવ્યો પણ એના પછી પરિણામ સુધરી ગયા છે અને પછી એને સમ્યક દર્શન કરી લીધું ઘણા સુધરી ગયા નરકમાં તો ગયા પરંતુ 7મીમાંથી 1લીમાં થઈ ગયું 33 આગળનું 84,000 યર્સ થઈ તો એ પ્રમાણે ફેરફાર થશે તો એવી રીતના જીવ તિર્યક ગતિની વાત આપણે કરીએ તો તિર્યક ગતિમાં જે 5 ઇન્દ્રિય અને મનવાળા જીવો છે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે તિર્યકમાં પણ બોલો આપણને સાંભળીને એમ લાગે કે તિર્યકનો જીવ હાથી છે મહાવીર ભગવાનનો જીવ પાર્થના ભગવાનનો જીવ હાથી મહાવીર ભગવાનનો જીવ સિંહ એક દેડકો એક ચકલી એક મહામચ્છ જે મહામાછલા મોટા મોટા છે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છેલ્લું સમુદ્ર છે દ્વીપ સમુદ્ર લેન્ડ વોટરમાં જે છેલ્લું સમુદ્ર છે એમાં મહામચ્છ તિર્યકના જીવો સમ્યક દર્શન કરી લે અને 5મું ગુણસ્થાન આવી જાય બોલો હવે કયું શરીર સમ્યક દર્શનમાં બાધક બન્યું कई गति बार बार संयोग तमने दर्शन में बाधक बनना। डू यू अंडरस्टेन्ड द मीनिंग ऑफ सम्यक दर्शन? सम्यक दर्शन नो भाव वाचन आपने कहू के वॉट इज एक्चुअली सम्यक दर्शन, जी चर्चा आखो टाइम तब बता करता हो सम्यक दर्शन सम्यक दर्शन सम्यक दर्शन सम्यक दर्शन सम्यक दर्शन प्राप्त नहीं करिए तो दुखी थसू। बात साची से एक से बात सम्यक दर्शन वगर जीव दुखी दुखी ने दुखी रेवा सम्यक दर्शन एट्ले बहुत सिंपल जी रीतने साकर ने साकर मानो छो एम कोई प्रॉब्लम से कोई कि साकर मीठी छे ए मानवामां कोई प्रॉब्लम छे। अग्नि गरम छे फायर इज हॉट अग्नि उष्ण छे मानवामां कोई प्रॉब्लम छे एने आपणे प्रॉपर मानीए छे एमां आपणे प्रॉपर श्रद्धा करीए छे अने एनी श्रद्धा आपणे क्यारे बदलाती नथी कारण कि आपणने विश्वास छे कि अग्नि गरम होय अने साकर मीठी होय तो एवो ज विश्वास पोता संबंध विश्वास एंड this belief will really make you happy. Your own belief, your tamari pota ma pota sambandhi belief, what actually you are, you are believing that it's coming in your belief, it's coming in your vishwas, it's coming in your shraddha ke hu atma chu, hu janar chu, hu bhagwan banvane layak chu, mara ma bhagwan banvani taakat che, sukhi thavani taakat che, real happiness sachu chu અને એ પણ અનંતકાળ એ સાચા સુખમાં રહી શકો એ ઉપયોગ પોતાના આત્મામાં એવો લીન થઈ જાય કે ઉપયોગ બહાર જ ના હોય બહારમાં શું ચાલી રહ્યું છે ત્યારે મુનિરાજ જેવા મુનિરાજ ને ઉપકર આવે છે ખબર જ નથી પડતી કે બહારમાં શું ચાલી રહ્યું છે કારણ કે પોતે પોતાને જાણવામાં પોતાની લીનતામાં પોતામાં એટલો બધો અંદરનો ફોકસ છે કે પોતાના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે શાંતિ 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 વિતરાગતા નિરાકુરતા કોઈ કરવાનો બોજો નહીં કોઈ ફેરફારનો બોજો નહીં કોઈ પરદ્રવ્યમાં એકત્વ નહીં કે છૂટી જવાનો ડર જેમાં પરમાં એકત્વ છે ને કે ડર 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 રહે છે છૂટી જશે તો વયા જશે તો મરી જશે તો ખોવાઈ જશે તો ચોરાઈ જશે તો વયું જશે તો જેટલું પરમાં એકત્વ છે એટલું દુઃખી છે કારણ કે ડરમાં જીવે એકત્વ કાઢી નાખે કારણ કે તારા છેદ ની રિયાલિટી કે તારા નથી અને રિયાલિટી એ છે કે તું કરે છે આત્મા છે ને તું સોય છે ને તું સુખ શાંતિ આનંદથી બનેલો છે જેને જોયું છે જેને અંદરમાં અનુભવ્યું છે અનુભવીને કે છે ઇટ્સ નોટ અ સ્ટોરી ઇટ્સ અ ફેક્ટ એવા આત્મામાં અનંત જીવ ડૂબકી મારીને એવા આત્માનો અનુભવ કરીને સેલ્ફ રિયલાઇઝેશન કરીને એવા બાર ગુરુદેવજી આત્માને જોઈને બહાર આવીને પછી આત્માનું સ્વરૂપ સમજાવે છે કે જો ખરેખર આત્મા આવો છે ખરેખર આત્મા આવો છે તું એકવાર જોજો કરો તું માન તો કરો તું વિશ્વાસમાં તો લાવ આ વાત છે સતીજેન રતી માં જવાના કારણ જોયા છોડી દો આ બધા માયાચારીના પરિણામ આચાર્ય કે શું મળવાનું અને એક વસ્તુ હંમેશા મને બહુ જ ગમે અને ઘણી વાર હું કહેતી હોઉં છું ઘણી વાર મારા વિચારમાં પણ આ વાતો આવે કે આપણને આપણા પૂર્વમાં બાંધેલા કર્મ જે છે એનો પણ વિશ્વાસ હોવો જોઈએ કારણ કે પૂર્વના બાંધેલા કર્મ પ્રમાણે જીવને બહારની વસ્તુઓ મળે છે બહારની વસ્તુઓ જે મળી એનું કનેક્શન પૂર્વના કર્મ સાથે છે તારા અમારા વર્તમાનના વિચાર સાથે નથી કે તે વિચાર્યું એટલે આ બધું મળી ગયું તે વિચાર્યું એટલે કમાણી થઈ તે વિચાર્યું એટલે પૈસા આવ્યા ના થિયરી નથી પૂર્વના પરિણામ અનુસાર જીવને ફળ મળે છે એટલે જે સામગ્રી મળે છે જે શરીર મળ્યું છે જે પરિવાર મળ્યો છે જે પૈસા રૂપિયા ઘર કુટુંબ પરિવાર એ બધું પૂર્વના કર્મના ઉદયનું ફળ છે બરાબર છે તો આ રીતે આપણે આની ચર્ચા કરીએ તો તિર્યક ગતિમાં જવાનું કારણ માયાચારી કુટિલતા ઠગના ફસાના કિસી કો ફસાના છલકપટ બરાબર તો આ બધા પરિણામ તિર્યક ગતિમાં જવાના છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ તિર્યક ગતિને પૂરું કરીને આપણે જોશું સૌથી ઇમ્પોર્ટન્ટ તિર્યક ગતિના જીવો પણ ત્રણે લોકમાં વ્યાપક છે નિગોલિયા જી જે છે એવરી સેડ કે સૌથી વધારે સંખ્યા તિર્યક ગતિના જીવોની છે તો જે નિગોદિયા ગીર છે આખા લોક માં, જ્યાં તમે હું હમણાં બેઠા છે ત્યાં આખા લોક માં ખસખસ ભરેલા છે. હવે એના પર બધા ડિવિઝન ને બધું છે આપણે જોશું. તે નિગોદરા જીવ આખા લોક માં ભરેલા છે, ખસખસ ભરેલા છે. એટલા બધા જીવો છે એમાંથી આપણે નીકળ્યા આટલી ઊંચી લશામાં આવ્યા. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિય, સંઘની અસંઘની માંથી ને સંઘની સંઘનીમાં આવ્યા, મનુષ્યમાં આવ્યા. એમાં પણ જૈન ધર્મ, આકુળ, મનુષ્ય ભવ, સાચા બે શાસ્ત્ર ગુરુ, કેટલું 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 આપણને પુણ્યના ઉદયમાં મળ્યું છે એનો આપણે વિચાર કરવો જોઈએ. પણ આ બધું લિમિટેડ ટાઈમ માટે છે, એટલું સમજી લેજો. આ બધું લિમિટેડ ટાઈમ માટે છે, અનંતકાળ નથી રહેવાનું. શરીર અનંતકાળ થોડી આ રૂપ આ રીતે રહેવાનું છે. આ બધું છૂટી જવાનું છે. નાશવંતતા, ક્ષણભંગુરતા, અસારતા, અનિત્યતા લાગવી જોઈએ. એ બધું છૂટી જવાનું છે. બરાબર છે? આ રીતે આપણે આ ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. આઈ થિંક લાઈવ સ્ટ્રીમિંગ પણ બંધ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ સિરિયન ગતિની ચર્ચા આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है. बोला निकाल में नित्य बोधि निद्वार दिखाई, जिन वाणी मात लो जय हो. अब भक्तों ना अनंत उपकारी कहान गुरु देव लो जय हो. धन्यता प्रचमूर्ति भगवती मात लो जय हो. सत्य सनातन विकराग दिगंबर जैन धर्म लो जय. જય જીનેન્દ્ર બધાને.